તારીખ 26/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 69 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40G
દર્શન પ્રશ્ન 69માં એક વચ્ચે બાકી રહી ગયા છે. આત્માની નિર્વિકલ્પ દશા પ્રગટ કરવા માટે શું જરૂરી છે અને તે કેવી હોય તે કૃપા કરીને કહેશો. નિર્વિકલ્પ દશા એટલે સ્વાનુભૂતિ. એ દશા પ્રગટ કરવા માટે શું કરવું જરૂરી છે અને એ દશા કેવી હોય એવો પ્રશ્ન છે. સમાધાન: નિર્વિકલ્પ દશા માટે ઉગ્ર પુરુષાર્થની જ જરૂર છે. શું કહે છે? છેલ્લે શું હોય છે? આમ તો એ પહેલા પાત્રતાના ઘણા સ્ટેજ છે, એ બધા સ્ટેજ આવી જાય છે એ વાત આની અંદર અધ્યાર છે. છેલ્લે હવે શું થાય છે એ વાત છે. મુમુક્ષુતા આરોહણ ક્રમ છે, એ બધા ક્રમમાં લઈ લેવો વિષય. ડાક્ટર સાહેબ પાસે પુસ્તક ન આવ્યું હોય તો આપી દીધું. એને આવી ગયું છે? આવી ગયું છે. એમાં તો મુમુક્ષુતાના પહેલા સ્ટેજથી માંડીને છેલ્લું સ્ટેજ ભાવ ભાષણનું લીધું છે. મુમુક્ષુતા આરોહણ ક્રમમાં એ ભાવ ભાષણ થયા પછી પુરુષાર્થ ઉગ્ર થવો જરૂરી છે. જોકે પુરુષાર્થ ઉગ્ર થાય જ, પણ છેલ્લે શું હોય કે ઉગ્ર પુરુષાર્થ હોય. એક જ માર્ગ છે પુરુષાર્થ આધીન, એક જ માર્ગ છે. પુરુષાર્થ એટલે શું? કે આત્માના વીર્ય ગુણનો ઉછાળો, પોતાના આશ્ચર્યકારી સ્વરૂપને ભાવભાષણમાં લેતા, પ્રતિભાસમાં આવતા પુરુષાર્થ ઉછળવા લાગે છે. એ પુરુષાર્થની ડિગ્રી ઉછળીને આગળ વધીને અમુક હદે પહોંચે ત્યારે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે, અથવા તો વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. પહેલાં વિકલ્પનો અનુભવ હતો, એ વિકલ્પની જગ્યાએ વિકલ્પ બંધ થઈ ગયો એટલે નિર્વિકલ્પ દશાનો અનુભવ થયો. વિકલ્પ મટીને નિર્વિકલ્પ દશાથી એનો અનુભવ થયો. પણ એના માટે ઉગ્ર પુરુષાર્થની જ જરૂર છે. એક જ માર્ગ છે કે તું સ્વભાવ તરફ જા. શું? એક જ માર્ગ છે એટલે દિશા પણ એક જ છે. સ્વભાવ તરફની દિશા છે એ એક જ દિશા છે કે તું સ્વભાવ તરફ જા. વારંવાર ભેદજ્ઞાન કરવાથી સહજ દશા થાય છે. એ ભાવભાષણ પછી જે સ્વરૂપના મહિમાપૂર્વક ભેદજ્ઞાનની દશા ચાલે છે, વારંવાર ભેદજ્ઞાન, સતત ભેદજ્ઞાન થાય છે ત્યારે વિકલ્પ તૂટીને ઉપયોગ અંતરમાં જામી જાય છે. આ તો એ હદે પહોંચાય એની વાત છે. નીચેની ભૂમિકાવાળા મુમુક્ષુને એની ભાવનાનું પ્રયોજન છે. વર્તમાનમાં એની ભૂમિકા નથી, એટલે સીધું પ્રયોજન નથી, પણ એવી દશા પોતાને પ્રગટ થાય એવી ભાવના કર્તવ્ય છે, અને એ ભાવનાનું પ્રયોજન જરૂર છે. શું કહ્યું કે ભેદજ્ઞાન કરવાથી સહજ દશા થાય છે, ત્યારે વિકલ્પ તૂટી અને ઉપયોગ અંતરમાં જામી જાય છે. તે એવો જામે છે, એવો જામે છે કે બહારનું બધું જ ભૂલી જાય છે, બધું, એટલે શરીર સુદ્ધા સાથેનો ઉપયોગનું જોડાણ રહેતું નથી. શરીર સમીપમાં સમીપ છે, ક્ષેત્રથી અને ભાવથી. ભાવમાં રાગ છે વધારે સમીપ, પણ રાગ તો અભાવ પામી ગયો, બુદ્ધિપૂર્વકનો રાગ તો અભાવ પામી ગયો, એટલે એનો સંબંધ તો છૂટી ગયો. હવે જે શરીર છે એ શરીરનું પણ, શરીરને પણ ભૂલી જાય છે, ભૂલી જાય છે એટલે ઉપયોગ જ નથી હોતો. એટલે એ વખતે શરીરમાં અસાતા હોય તો અસાતાનો અનુભવ ન થાય. કોઈ અસાતા ઉપજાવે મારીને કે કાપીને, તો પણ તેને અસાતાનો અનુભવ ન થાય. કેમ કે ઉપયોગ આત્મામાં લીન છે, શરીરમાં શું થાય છે એની ખબર રહેતી નથી. આ શરીર છે કે નહીં, વિકલ્પ છે કે નહીં, તે કાંઈ રહેતું નથી. છે કે નહીં એનો અર્થ શું છે કે હોય કે ન હોય એની સાથે કાંઈ નિસ્બત નથી રહેતી. શરીર મારામાં નથી એમ વાત લેવાની નથી રહેતી. પછી એ છે કે નથી એની સાથે કાંઈ સંબંધ રહેતો નથી. તે તો જુદી જ દુનિયામાં પ્રવેશી ગયો, સ્વરૂપમાં લીન થયો ત્યારે અંદરની એક નવી દુનિયામાં એનો પ્રવેશ થઈ ગયો. આત્માની કોઈ જુદી જ દુનિયામાં આવી ગયો, નવી દુનિયામાં આવી ગયો. તેવી દશાને અનુભૂતિ કહેવામાં આવે છે. પૂછ્યું છે ને કેવી દશા હોય, એ દશા પ્રગટ કરવા માટે શું કરવું, અને એ દશા કેવી હોય કે પ્રગટ કરવા માટે પુરુષાર્થ. કેવો પુરુષાર્થ? કે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ. ઉલટો પુરુષાર્થ, પર સન્મુખતાનો પુરુષાર્થ તો બધા જીવોને ચાલી જ રહ્યો છે, એ પુરુષાર્થ નહીં. અંતર્મુખનો પુરુષાર્થ છે એ એક જ ઉપાય છે, અને જ્યારે સ્વરૂપમાં લીનતા નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે દેહ શુદ્ધાને ભૂલી જાય છે, વિકલ્પ તો ઉત્પન્ન જ હોતો નથી. આવી દશાને અનુભૂતિ કહેવામાં આવે છે, અથવા સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. એ સ્વાનુભૂતિના કાળમાં મિથ્યા શ્રદ્ધા મટીને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. પછી સ્વાનુભૂતિનો ઉપયોગ પલટીને સ્વવિકલ્પ ઉપયોગમાં જ્ઞાની આવે છે, પણ સમ્યક દર્શન ચાલુ રહે છે. એટલે નિર્વિકલ્પ ઉપયોગને અને સમ્યક દર્શનને સમવ્યાપ્તિ પણ છે અને વિષમ વ્યાપ્તિ પણ છે. સમવ્યાપ્તિ એટલે નિર્વિકલ્પ દશા વખતે સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય, એ વગર તો ઉત્પત્તિ થાય નહીં. પણ નિર્વિકલ્પ દશા મટી જાય ત્યારે સમ્યક દર્શન મટી જાય એમ બનતું નથી, સમ્યક દર્શન ચાલુ રહે છે. તે દશાને સ્વાનુભૂતિ કહેવાય છે. આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે, કોઈની સાથે તેની તુલના ન થાય. આત્માનું સ્વરૂપ એવું છે, અતુલ સ્વરૂપ છે, તોડી ન શકાય કોઈની સાથે, ઉપમા આપી ન શકાય, માટે એને અનુપમ પણ કહેવામાં આવે છે. जगत में एवो कोई पदार्थ नहीं कि जेनी साथे एनी कोई उच्छावत्ता प्रमाण में सरखामणी करी शकाय। घणा नहीं समझता एम के स्वर्ग में इंद्रना सुख करता पण आत्मानु सुख स्वानुभव में प्रगट थाय ते वधारे होय छे। એ વાત બરાબર નથી, કેમ કે ઇન્દ્રને જે સુખ છે એ સાતાનું અને બહારની અનુકૂળતાનું સુખ છે, એ સુખ સાથે આત્માને આત્માના નિરાકુળ સુખને સરખાવી શકાય નહીં। સરખામણી તો કોઈ અંશે બરાબરી થઈ શકે એવું હોય એ નહીં હોય, પણ વિપરીતતા સાથે સરખામણી હોય નહીં। આ બંગલા કરતા આ બંગલો સારો છે, પણ મંદિર કરતા બંગલો સારો છે કે બંગલા કરતા મંદિર સારું છે એની સરખામણી ન થાય, કેમ કે ભગવાનનું મંદિર શિખર બંધી હોય એનો ઘાટ કે બંગલા જેવો ન હોય એની સરખામણી ન થાય। એક મંદિરની બીજા મંદિર સાથે સરખામણી થાય, પણ મંદિરની મસ્જિદ સાથે સરખામણી ન થાય। એમ બહારના સુખોનો આત્માના સુખ સાથે સરખામણી ન થાય, કેટલું વધારે કેટલું બધું વધારે એવું કાંઈ સરખામણી, એટલા માટે એને અતુલ કહેવામાં આવે છે, એને ક્યાંય તોડી શકાય એવું નથી, તેમ એની ઉપમા પણ આપી શકાય એવું નહીં હોવાથી એને અનુપમ પણ કહેવામાં આવે છે। આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે, કોઈની સાથે તેની તુલના ન થાય, આવો જે મૂળ તત્વ ભાવ છે તેમાંથી પ્રગટ થતા આનંદ જ્ઞાન આદિ સહજ ભાવોનો અનુભવ કોઈ જુદો થાય છે। મૂળ એટલે તત્વ એટલે કાયમ રહેતો, ભાવ એટલે સ્વભાવ છે, ભાવ એટલે સ્વભાવ છે, એ સ્વભાવમાંથી આનંદ પ્રગટે છે, જ્ઞાન પ્રગટે છે, શાંતિ પ્રગટે છે, સુખ પ્રગટે છે, શું પ્રભુત્વ સ્વતંત્રતા આદિ બધું એમાંથી ઘણું ઘણું પ્રગટે છે, આનંદ ગુણ છે આત્માના, એ બધાનો એક સાથે અનુભવ, બધા ભાવોનો એક સાથે અનુભવ જે થાય છે એ કોઈ જુદો થાય છે એટલે એને કહી શકાય એવું પણ નથી। એમ કીધું કે તમે એને સમજે કેવી દશા હોય, તો કે કહી શકાય એવી દશા નથી, કહી શકાય એવી નથી એટલું જ કહી શકાય છે એમ કે છે, શું કે કહી શકાય એવી નથી, એટલે એને વચન અગોચર પણ કહે છે। શું કે છે? વચન અગોચર પણ કહે છે, અથવા વચન અગોચર છે એવું જે કહ્યું એવો સંકેત કર્યો માટે સંકેત માત્ર છે, આનંદ આનંદ સ્વરૂપ છે આત્મા, તો કેવો આનંદ કે અનુભવને યોગ્ય છે એ કથનને કે વિચારને યોગ્ય નથી, કેમ કે વિચારમાં એ સમજાય નહીં ને અનુ વાણીમાં પણ એ સમજાય નહીં, સંકેત માત્ર એને કહી શકાય છે, શું નામ માત્ર। એ અનુભવ કોઈ જુદો જ થાય છે, અનુભવ થતા આવું કોઈ દિવસ નહોતું થયું એવું તેને લાગે છે, શું અપૂર્વતા, પાછળ શબ્દ લીધો છે અપૂર્વતા, જુઓ પૂર્વના અનંત કાળનું જ્ઞાન નથી થયું કેવળ જ્ઞાનની જેમ, તો પણ અનુભવ થતા એમ ખબર પડે, પ્રથમ અનુભવ થતા કે આ આત્માને પોતાના આત્માને આવો અનુભવ અનંત કાળમાં પૂર્વે ક્યારે થયો નથી એવું ખબર પડી જાય. તિર્યન ચોળતા તે પૂર્વભવોનું જાતિસ્મરણ જ્ઞાન નથી. પૂર્વમાં શું થયું ને શું ન થયું એનું સ્મરણ આવી શકે એવી કોઈ સ્મરણ શક્તિ નથી. છતાં પણ એ શ્રુત જ્ઞાનમાં એવી શક્તિ છે. હરિભદ્ર આચાર્ય યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં એવી વાત લીધી છે. શ્રુત જ્ઞાનમાં કેટલીક આશ્ચર્યકારી વાતો પ્રગટ થાય છે. એટલે આ જે મતિ શ્રુત જ્ઞાન છે સામાન્ય મનુષ્યને, અને જ્ઞાનીને જે મતિ શ્રુત જ્ઞાન છે એમાં ઘણો ફેર છે. જ્ઞાનીનું જે શ્રુત જ્ઞાન છે તે દિવ્ય શ્રુત જ્ઞાન છે. કેવું છે? દિવ્ય શ્રુત જ્ઞાન છે, દિવ્ય મતિ જ્ઞાન છે. કેવળ જ્ઞાનીની જાત એમાં આવી ગઈ, જાત્યાંતર થયું. મતિ શ્રુત તો મતિ શ્રુત, પણ એ જાત્યાંતર થઈને કેવળ જ્ઞાનની જાતિ જેવું થઈ ગયું. જાતિ જો કે બે છે જ્ઞાનને, એક સમ્યક અને એક મિથ્યા. મિથ્યા જાતિ મટીને સમ્યક જાતિ થઈ. મતિ શ્રુત પણ સમ્યક થયું અને કેવળ જ્ઞાન પણ સમ્યક જ્ઞાનનો જ એક પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી. એટલે જાતિ બંનેની એક છે સમ્યક. ઘણા બહુ વાંચેલું વિચારેલું એવા વિદ્વાનો આ વિષયમાં કોઈ વાર ભૂલ કરે છે કે મતિ શ્રુત જ્ઞાન છે એ તો મતિ જ્ઞાનાવરણી અને શ્રુત જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ પૂર્વક ઉત્પન્ન થાય છે. અને નીચે મતિ જ્ઞાન છે, અવધિ મનોપર્યને કેવળ ન પ્રગટા હોય એ બધા એને મતિ શ્રુત જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને મતિ શ્રુત જ્ઞાન છે અને મિથ્યા દ્રષ્ટિને પણ મતિ શ્રુત જ્ઞાન છે. એમને ક્ષોભસમ છે ને અમને ક્ષોભસમ છે. મતિ શ્રુત તો છે જ, પછી આમાં હું બીજી મોત મારી. હા, જાર ને જાર જાણે છે, અમે જાણને જાણ જાણીએ છીએ. માણસને માણસ ને કાળા રંગને કાળો રંગ, પીળા રંગને પીળો રંગ સરખું જ દેખાય છે. ઓકે, નહીં જાત ફેર છે. કપાળદેવે તો એવી પણ વાત કરી કે જે મતિ શ્રુત જ્ઞાન ભવ હેતુ રૂપ થતું હતું તે જ મતિ શ્રુત જ્ઞાન સમ્યક દર્શન થતા ભવ નિવૃત્તિ રૂપ પરિણામમાં લાગ્યું. જાત્યાંતર થઈને, જાત્યાંતર થઈને મતિ ભવ નિવૃત્તિ રૂપ પરિણામમાં લાગ્યું. જેના નિમિત્તે એવું સ્મૃતિ સ્વરૂપની જાતિ બદલાણી એવા હે સમ્યક દર્શન, હે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન. સમ્યક દર્શન ન કીધું, હે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન, તને અમે નમસ્કાર કરીએ છીએ. એમ કરીને સમ્યક દર્શને નમસ્કાર કર્યા. એટલે સમ્યક દર્શન ધારક એવા બધા જ આત્માઓને નમસ્કાર પહોંચી ગયા. એટલે ફેર છે એમાં. બીજું, અનેક પ્રકારની જે એમાં વિશેષતાઓ હોય છે એ વિશેષતાઓની અંદર કેટલીક ચમત્કારિક વાતો હોય છે, એમાં આ પણ એક વાત છે કે આવો અનુભવ કોઈ દિવસ નહોતો થયો. પૂર્વના અનંત કાળમાં પણ આવો અનુભવ નહોતો થયો એવું ભૂતકાળના અનંતકાળનું પણ જ્ઞાન થઈ જાય છે. સ્મરણ વગર, એમાં સ્મરણની અપેક્ષા નથી કે વિસ્મરણની પણ અપેક્ષા નથી, એવું જ્ઞાન થઈ જાય. એ સિવાય પણ કોઈ કોઈ શ્રુત જ્ઞાનીઓને કોઈ કોઈ વાત ભાસી જાય છે. એટલે કોઈને કોઈ કોઈની બાબતમાં કાંઈ ને કાંઈ આમ થશે, આમ થવાનું, આમ આ જીવ આવો આવો એમ એમ ભાસી જાય છે. કેમ કે કોઈનો ગર્ભિત પાત્રતા ભાસી જાય છે. વર્તમાનમાં તો એ પાત્ર ન હોય, વર્તમાનમાં પાત્રતા ન હોય, પાત્રતાના કોઈ ચિહ્ન દેખાતા ન હોય. જ્ઞાનીના શ્રુત જ્ઞાનમાં એવી પહોંચ છે એની ગર્ભિત પાત્રતાને એના જ્ઞાનમાં આવી જાય. તો કાળે કરીને એ જીવ પાત્રતા પ્રગટ કરે છે. અત્યારે પ્રગટ નથી થઈ, યોગ્યતા હોય છે પણ એ ગર્ભિત યોગ્યતા પકડે છે. એવા અનેક પ્રકાર છે એની અંદર, ઘણા પ્રકારો છે. કોઈને કાંઈ કોઈને કાંઈ ક્યારે શું આવે કાંઈ કહેવાય નહીં, એવું એ જ્ઞાન છે. કેમ કે આત્મા પોતે ચમત્કારિક પદાર્થ છે ને, અને એ સ્વાનુભવ સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને, સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને પ્રગટ થયેલો છે. એટલે આજે ને કાલે એ સર્વજ્ઞ દિશા પ્રગટ કરશે, કરશે ને કરશે. તો એ તો એક સર્વોત્કૃષ્ટ ચમત્કારિક દિશા છે. એના કેટલાક ચમકારા મતિ સ્વરૂપમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કોઈ જ્ઞાનીઓને લબ્ધિ પણ થાય છે. કૃપાળુદેવને લબ્ધિ હતી, બેંસરીને લબ્ધિ હતી, એ તો વળી વિશેષતા વાત છે. એ લબ્ધિ સિવાય પણ ક્યારેક કોઈ વાત ક્યારેક કેવી જ્ઞાનમાં કોને આવે એનો કોઈ હિસાબ કિતાબ કાઢી શકાય એવું નથી. એવું શ્રુત જ્ઞાન છે, એવું એનો રિદ્ધિ સિદ્ધિ પણ એવી જ છે. કોઈ અપૂર્વતા એવી લાગે કે અહો આત્માનું સ્વરૂપ કંઈક જુદું જ છે, શું એવી અપૂર્વતા લાગે કે આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે. જુદું છે એમ કહીને બંધ રહેવું પડે છે. અનુભવમાં પણ આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે, બીજી વખત લીધું એમણે, શું કહી શકતા, કહી શકાતું નથી. કૃપાળુદેવે જરા ખોલીને વાત કરી કે જે અનુભવ થયો છે, એવું જે જ્ઞાન પ્રગટ થયું છે, એ જ્ઞાનને મન જાણતું નથી. કેમ કે મન છે એ બાહ્ય જ્ઞાન છે. અંતર અનુભવ થયો એ આત્મા જાણે છે, પણ બાહ્ય જે મન છે એ એને જાણતું નથી. મન જેટલું જાણે છે એટલે વિચારમાં જેટલું આવે છે એટલું ભાષામાં આવતું નથી, અને ભાષામાં આવે છે એટલું કલમમાં લેખનીમાં લખવામાં આવતું નથી. એટલે શાસ્ત્ર છે એમાં જે લખાણ છે એ કેટલું મિનિમાઇઝ થઈને આવે છે, અધ્યાત્મના વિષયમાં કેટલું મિનિમાઇઝ થઈને એ બહાર આવે છે એ આના ઉપરથી સમજી શકાય એ વાત છે. એટલે કોઈ શાસ્ત્ર વાંચીને એમને પામી જાય એવું બનતું નથી. કેમ કે એની અંદર જે લખાણ આવ્યું છે એથી ઘણું 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 જાણવાનું બાકી રહે છે, અને એ પ્રત્યક્ષ અનુભવી પુરુષના યોગ વિના એ વિષય જાણવા મળતો કે સમજવા મળતો નથી. એટલે જ આત્મસિદ્ધિમાં ગાથા હતી ને, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. કેમ કે જીનવાણી છે એ પરોક્ષ છે, જીનવાણી ઉપકારી જરૂર છે પણ એ એની બરાબર નથી. એટલે ઘણા એની અંદર ગણતરી કરવા વાળા ગણિત બાજુ ભૂલ કરે છે. જ્ઞાની પુરુષ ચોથા ગુણ સ્થાને હોય અને મુનિ છઠ્ઠા ગુણ સ્થાને શાસ્ત્ર લખે, અને સર્વજ્ઞની વાણી તેમાં ગુણ સ્થાને પ્રગટ થઈ, તો પછી જ્ઞાનીની વાણી સાંભળવા કરતા ઉપરના ગુણસ્થાન વાળાની વાણી ભલે શાસ્ત્રમાં હોય તો એ વધારે લાભ કરે ને, ત્યારે એમણે એ વિષય ખોલી નાખ્યો કે નહીં, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. છતાં કોઈ સમજણની વિપરીતતાથી અથવા અણસમજણથી એવું વિચારે તો એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે એમ એમણે એક પત્રમાં કહ્યું છે. એટલે શાસ્ત્રની મુખ્યતા કરવામાં અપ્રશસ્તપણું છે, એટલે અશુભપણું છે. હા, શાસ્ત્રની પ્રશંસા કરી એમાં અશુભપણું શું આવે? કોઈ પોતાના મકાનની પ્રશંસા કરે, પોતાની ગાડીની પ્રશંસા કરે, કપડાની પ્રશંસા કરે, શરીરના રૂપની પ્રશંસા કરે તો તો અપ્રશસ્ત કહી ગઈએ આપણે. અચ્છા, અપ્રશસ્ત એટલે અશુભ, પ્રશસ્ત એટલે શુભ. આમાં શાસ્ત્રનું મુખ્યતા કરી એમાં અપ્રશસ્તપણું શું આવ્યું? તો કે એને પ્રત્યક્ષની ગૌણતા કરી, એ એક ભૂલ કરી. તો કઈ તો એને ખબર નહોતી, પણ શાસ્ત્રની તો મુખ્યતા કરીને. તો કે પ્રત્યક્ષની, પ્રત્યક્ષ કોઈ સત્પુરુષ વિદ્યમાન હોય અને એને ગૌણ કરીને કોઈ શાસ્ત્ર વાંચવા બેસે કે ભાઈ આજે આપણે ગુરુદેવના વ્યાખ્યાનમાં નથી જવું, કેમ કે આજની ગાથા ખાસ નથી, કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, અને શાસ્ત્રમાં આપણે ઘરે બેસીને આજે ઇમ્પોર્ટન્ટ ગાથા ઉપર સ્વાધ્યાય કરીએ. આ બધું બનેલું છે, જુદી જુદી યોગ્યતામાં જુદા જુદા વિકલ્પો ઉત્પન્ન થાય. તો એને અપ્રશસ્ત એટલા માટે કીધો કે એમાં એને પોતાના ક્ષોભ સંભાવનો અહમ આવ્યું. શું આવ્યું? એને પોતાના ક્ષોભ સંભાવનો અહમ આવી ગયું છે એ વાત નાડી વૈદની જેમ પકડી એમણે કૃપાળુ દેવે. શું એ બીજાને ન ખબર પડે પણ જ્ઞાની પકડી લે કે આને આ ભાવ આવ્યો ક્યાંથી, એના શુભ શમણ અહમ ભાવથી આવ્યો છે. માટે તે શાસ્ત્રની મુખ્યતા પણ અપ્રશસ્તપણે કરે છે, પ્રશસ્તપણે કરતો નથી. એવું ઊંડું જ્ઞાન છે એમનું, શ્રુત જ્ઞાન એવું ઊંડું જ્ઞાન છે કે પકડી લઈએ છે એને. શું બહુ ઊંડેથી ઘણી વાતો કરી છે એમણે. શું અપૂર્વતા એવી લાગે કે ઓહો, આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે. અનુભૂતિ અંતરમાં પ્રગટે ત્યારે આત્મામાં શ્રદ્ધાનું બળ કોઈ જુદું જ આવી જાય છે. શું અપૂર્વતા એવી લાગે કે ઓહો, આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે. અનુભૂતિ અંતરમાં પ્રગટે ત્યારે આત્મામાં શ્રદ્ધાનું બળ કોઈ જુદું જ આવી જાય છે. એટલે અંદરથી શ્રદ્ધા પોતાની અનંત શક્તિથી પરિણમન કરવા લાગે છે, અને એનું બળવાન પણ એટલું બધું હોય છે કે સાતમી નારકીના દુઃખને એ ભૂલાવે છે. સૌથી વધારે પીડા ક્યાં છે? સાતમી નારકીમાં. અહીંયા શરીરના રોગ થાય ને ગમે એટલી વધુમાં વધુ પીડા થાય, ઉત્કૃષ્ટ ડિગ્રીની પ્રાણ છૂટી જાય એવી, તો પણ એ સાતમી નારકીની પીડા બરાબર એના અનંતમાં ભાગે છે. બરાબર તો નથી પણ એના અનંતમાં ભાગે છે. એવી જબરજસ્ત વેદનાને પણ ઉલ્લંઘન કરીને શુદ્ધોપયોગમાં સુખ માણે છે, સુખ અનુભવે છે, એવી સમ્યક દર્શન ને સુખ પ્રગટ કરવાની શક્તિ છે. એટલું બળ છે એનામાં, કેટલું એટલું બળ છે એનું, એટલે કોઈ જુદું જ બળ આવી જાય છે એમ કીધું. અને આમાં તો લીધો છે નિર્જરાધિકારમાં, સમયસારમાં, એમ કે વિશ્વની અંદર જગતની અંદર કોઈ વજ્રપાત થાય, અને વજ્રપાત થઈને આખી દુનિયા હચમચી જાય, બોમ્બાર્ડિંગ થાય ત્યારે બધું હલતું નથી, ધરતીકંપ થાય ત્યારે હલે છે, લ્યો ને, વજ્રપાતમાં એથી મોટા આંચકા હોય, ધરતીકંપ કરતા મોટા આંચકા હોય. એવો જગતને ખળભળાવી મૂકે એવો વજ્રપાત થાય તો સમ્યક દ્રષ્ટિને ભય થતો નથી. જ્ઞાન અક્ષેપકવંત છે. કેવું છે? વેસો વિજયજીની ગાથા છે ને, મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે, તેમ શ્રુત ધર્મે મન દ્રઢ રહે, જ્ઞાનાક્ષેપકવંત રહે. છે કે ને, ક્ષેપ ક્ષેપ એટલે ડિસ્ટર્બ થવું, ખળભળાટ થવો, વિક્ષેપ થવો. ક્ષેપ શબ્દ ઉપરથી વિક્ષેપ એટલે વધારે ખળભળાટ થવો, અને અક્ષેપ એટલે ખળભળાટ ન થવો. મૂળ શબ્દ તો ક્ષેપ છે, પછી અનુસ્વાર લાગે એની વિશેષતા બતાવી છે. જ્ઞાન અક્ષેપકવંતરે એમ લીધું છે, એમણે સંધિ કરીને પછી જ્ઞાનાક્ષેપકવંતરે એમ લીધું છે. નોંધ જગ્યાએ ના કર્યો છે અજોડીને. શું સમ્યક દ્રષ્ટિને ભય થતો નથી એટલે એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિના ડિક્શનરીમાં, શબ્દકોશમાં ભય નામનો શબ્દ છે એ ભૂંસાઈ ગયો. નો ડેન્જર, કોઈ ભય નથી ત્યાં, ભય નામનો શબ્દ કેન્સલ થઈ ગયો ત્યાં, મને ભય થતો નથી. ચારિત્ર મોહનો ભય ગણતા નથી, પછી મૂળમાં ભય થતો નથી. તો કે કેમ ભય ભય થતો નથી? કે શાશ્વત અવ્યાબાધ એવું પોતાનું જે સ્વરૂપ છે એનો પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો કે હું શાશ્વત છું, એટલે ક્યારે મારો નાશ થવાનો નથી. એ ઉપરાંત હું અવ્યાબાધ છું એટલે મને કોઈ આંચ અડે, ઊની આંચ અડે એવું પણ થઈ શકે એવું, જરાય બાધા કોઈ પહોંચાડી શકે એવું નથી. એવો મારા ચૈતન્યનો અભેદ કિલ્લો છે, અભેદ્ય, ભેદી ન શકાય એવો અભેદ કિલ્લો છે. કોઈ એની અંદર આવી શકે એવું કે એને અડી શકે એવું નથી. આત્માને કોઈ પકડી શકે? કોઈ એર ટાઈટ ચેમ્બર બનાવી ને એમાં કોઈ પ્રાણીને પૂરી દે, ઓક્સિજન એમાંથી ખેંચી લે, ત્યાં મરી જાય, પછી ત્યાં આત્માને અંદર પકડી રાખી શકે કોઈ? કેમ કે એને સ્પર્શી શકાય એવું કોઈ એનામાં પરિસ્થિતિને અસ્પર્શ સ્વભાવી છે. કેવો છે? અગંધમ અરૂવમ અસ્પર્શમ, 49 ગાથા, 5 શાસ્ત્રમાં ગાથા છે અને 6 ધવળમાં એ જ ગાથા છે. શું એવું એને સ્પર્શી નથી શકાતું? પકડવાની વાત તો ઘેર ગઈ, બાધા પહોંચાડવાની વાત પણ દૂર રહી, ઉડી શકાય નહીં. એવું તત્વ છે. એકવાર વાત કરી હતી આપણે સ્વાધ્યાયમાં, અંગૂઠો ને આંગળી નો સ્પર્શ કરો એટલે અહીંયા રેખાઓ હોવાથી આ બંને ભાગ ખરબચડા છે એમ ખબર પડે. જ્ઞાનમાં ખબર પડે, સ્પર્શનું જ્ઞાન થાય, પણ જ્ઞાનને સ્પર્શ ન થાય કે જ્ઞાન સ્પર્શ ન કરે. જ્ઞાન આંગળીઓને સ્પર્શ ન કરે, આંગળીઓ જ્ઞાનને સ્પર્શ ન કરે. સ્પર્શનું જ્ઞાન થાય, સ્પર્શ્યા વિના પણ, જ્ઞાન સ્પર્શ્યા વિના પણ સ્પર્શનું જ્ઞાન કરે, ગંધનું જ્ઞાન કરે, વર્ણનું જ્ઞાન કરે, જ્ઞાન જ્ઞાન મારીને જ્ઞાન અન્યનું જ્ઞાન કરે. સ્પર્શવાની જરૂર નથી. હવે આપણે ત્યાં ધ્યાન શું ખેંચ્યું હતું કે અહીંયા જે ખરબચડાપણું છે એવું સ્પર્શનું જે જ્ઞાન છે, શું વાળું ખરબચડું, એ સ્પર્શની પર્યાય છે. હલકી ભારે સુંવાળી ખરબચડી, ઠંડી ગરમ વગેરે, આઠ પ્રકાર છે, એમાં ચાર જોડકા છે. એટલે તો હવે તમે જ્ઞાનને જુઓ કે સ્પર્શ અને જ્ઞાન ભિન્ન છે કે અભિન્ન છે. જ્ઞાન સ્પર્શ છે કે નહી? સ્પર્શ થાય છે એવું જ્ઞાન થાય છે, જ્ઞાન સ્પર્શતું નથી. જ્ઞાન થી જ્ઞાનને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરીને તો જ્ઞાન જાણવા સિવાય કઈ કરતું નથી. આમ છે, સ્પર્શ સંબંધીનું જ્ઞાન થાય છે, જ્ઞાન સ્પર્શતું નથી. આમ છે કેમ કે એનામાં ગુણ નથી, સ્પર્શ નામનો એનામાં ગુણ નથી. આ શરીરથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ છે. શું ભેદજ્ઞાન છે એ ભિન્ન અવલોકે છે, રાગથી ભિન્ન અને શરીરથી ભિન્ન. જ્ઞાન શરીરમાં વ્યાપતું નથી, જ્ઞાન રાગમાં વ્યાપતું નથી. અપો આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે એમ કે છે. આવી તો કંઈક વાતો છે કે જે પૂરી પડે એવું નથી. અનુભૂતિ અંતરમાં પ્રગટે ત્યારે આત્મામાં શ્રદ્ધાનું બળ કોઈ જુદું જ આવી જાય છે, આખી દિશા જ બદલી જાય છે. અને પરિણામોની દિશા છે એનો પ્રવાહ એક ઊભો થાય છે. એ પ્રવાહ અંતર્મુખ વહેતો હોય છે. ક્યાં વહેતો હોય છે? અનંત ગુણોનો સર્વગુણાંશ તે સમ્યત્વ, અનંત ગુણોનો પ્રવાહ આત્મામાં કેન્દ્રિત થતો જાય છે. એવી અનંત ગુણ સંપન્ન પરિણતિ એને જ્ઞાનધારા અથવા આત્મદશા કહેવામાં આવે છે. એવી જ્ઞાનીની દશા હોય છે જેમાં આખી દિશા જ બદલી જાય છે. એટલે અંતર્મુખની દિશા હોય છે બધા પરિણામોને. અલ્પાંશ બહાર જાય છે અને એ ગણતા નથી. એ બે વાત કરી, એક દિશા બદલાય છે અને એક ઉગ્ર પુરુષાર્થ હોય છે ત્યારે એ પ્રકાર આવે છે. સમ્યક દર્શન થવામાં, સ્વાનુભવ થવામાં પણ ઉગ્ર પુરુષાર્થ છે, અને સ્વાનુભવ વખતે પણ ઉગ્ર પુરુષાર્થ છે, અને સમ્યક દર્શન ટકે છે એમાં પણ ઉગ્ર પુરુષાર્થ છે. પુરુષાર્થનું પરિણમન ચાલુ છે. આખો મોક્ષ માર્ગ પુરુષાર્થાધીન જ છે. અહીં સુધી રાખેલું 69 છે પૂરો. પોતાના અનુભવને લક્ષમાં લઈને, જ્ઞાનમાં લઈને કહે છે, જેટલું કહેવાય એટલું કહે છે બેન. શું પેલું
હ
આઠ દ્રષ્ટિની સજ્જા એના ઉપરથી રચી છે યશોવિધિજી. એમાં છઠ્ઠી કાંતા નામની દ્રષ્ટિ છે, એમાં આ પદ લીધું છે. કાંતા દ્રષ્ટિમાં છઠ્ઠી દ્રષ્ટિમાં ચાર દ્રષ્ટિ સુધી મુમુક્ષુતા લીધી છે હરિભદ્રાચાર્ય, અને પાંચમી દ્રષ્ટિમાં જ્ઞાન દશા પ્રગટ છે એમ લીધું છે. પાંચમી છઠ્ઠી સાતમી આઠમી એમાં જ્ઞાન દશા લીધી છે. સ્વાનુભવની શુદ્ધોપયોગની સ્વાનુભવ શુદ્ધોપયોગની નિર્વિકલ્પ દશા નિજ પરમ તત્વના ઉગ્ર અવલંબનના પુરુષાર્થ થી ઉત્પન્ન થાય છે. તેથી સ્વરૂપની ઓળખાણ પૂર્વક એવી પવિત્ર દશા ઉત્પન્ન થવાની અને તદયોગ્ય ઉગ્ર પુરુષાર્થની ભાવના નીચેની ભૂમિકા વાળા મુમુક્ષુ જીવને થવી અપેક્ષિત છે. આત્મસ્વરૂપ આશ્ચર્યકારી છે, તેમજ એ સ્વરૂપનો અનુભવ પણ આશ્ચર્યકારી છે, અનુપમ છે અને અતુલ છે. સંકેત માત્ર વચન ગોચર છે, તેથી તે દશા વચન અગોચર કહેવાય છે. આ પરિણમનની દિશા પહેલા જે બહિર્મુખ હતી તે પલટીને અંતર્મુખ થાય છે. તેનો મહિમા અનુભવથી જ સમજાય છે. કહ્યું છે કે આત્માનુભવ ગમ્ય એક મહિમા. અમરચંદ્રાચાર્ય કળશમાં આટલા શબ્દો વાપર્યા છે, આત્માનુભવ ગમ્ય એક મહિમા. એવા સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પ્રગટ કરવાનો પરમાર્થ અહીં સમજવા યોગ્ય છે.